जा नहीं जन घर धन मारी जही राखई रहु घर रखवा। એને પણ એમ કહ્યું ભાઈ અમે જઈએ છે આ ઘર તો સાચું છે, એને એ શબ્દ એવો કડવો અને ઝેર જેવો લાગ્યો, એવો કડવો ને ઝેર જેવો લાગ્યો। ઘર કોને ઝેર જેવું લાગે? ઘરનું નામ દેન કે બહુ દાડા થયા હવે તો પચી એટલે નિરાશ થઈ જાય એમ કેવા વાળા, અને એમ કહે કે દુનિયાનો છેડો ઘર। આટલી લોકોક્તિ હોય અને ઘર પ્રત્યે આટલો માણસનો લગાવ હોય અને છતાંય અયોધ્યાવાસીઓ એમાં કોઈ પણ નાનામાં નાના માણસને અથવા ગરડામાં ગરડા માણસને જેનાથી ચલાતું ના હોય એને કહેવામાં આવે તમે ઘેર રહેજો ને, ઉંમર થઈ ગયેલી છે હવે ચાલવામાં તમને મુસીબત છે એટલે તમે તો નહીં જઈ શકો ને, એને એમ કહે આ મને કહેનાર તું કોણ કહેશું? તો જા નહીં જાનું ગરદન મારી, તરત જ એમ કીધું બસ તમારે જેને રહેવું હોય તો રહેજો, એ મારું કામ નહીં, જઈ રાખઈ રહુ ઘર રખવાળી। ભાઈ ઘરની રખેવાળી તો કરવી પડશે, ઘર આપણું છે, પારકું થોડું છે આવ્યા ને મૂકીને જતા રહ્યા, તો આપણું છે તો આપણે આપણામાંથી કોકે સાચવવું પડશે ને, તમે રહેશો તમે રહેશો। કોઈ કેતા કોઈ આ શબ્દને પ્રસન્નતાથી સ્વીકારવા તૈયાર નથી। અરે કડવો ઉકાળો આપ્યો હોય ને તો એ મોઢા સુધી જતા પહેલા મોઢું બગડે, ચાલો હાથમાં પકડીએ ને ત્યાંથી જ મોઢું કટાણું થવા માંડે, ક્યાંક હજુ કડવું અડાડ્યું ન હોય ઓઠે છતાં। એમ જેને જેને કહ્યું તમે સંભાળશો તમે રહેશો, દરેકનું મોઢું આમ હજુ સંભાળતા પહેલા જ કડવા ઉકાળા ને હાથમાં જેલે હોય એમ તો ઘર પોતાનું હોવા છતાંય પણ જેને ભગવાનના થવા માટે નીકળવું હોય ને એને ઘર પારકા કરી દેવા પડે। સાસરે જવું હોય તો પિયર પારકું કરવું જ પડે છે, કેમ કે અમે બધા જેને વરેલા છીએ ને એના સાસરે જઈ રહ્યા છે, ભગવાનના સાસરે જઈ રહ્યા છે, પરમાત્મા સુધી પહોંચવા માટે ઘરે છોડવું પડે અને બ્રહ્મમાં વિલીન થવા માટે આ શરીરને પણ છોડવું પડે, ત્યારે જ બ્રહ્મ સુધી પરમાત્મા સુધી પહોંચી શકાય। ગમે એટલી આસક્તિ હોય ગમે એટલો મોહ હોય તો પણ એ શરીરમાંથી છૂટ્યા સિવાય બ્રહ્મલીન થઈ શકાતું નથી, પ્રભુ સુધી પહોંચી શકાતું નથી। અહીંયા કહ્યું કે તમે થોડુંક વધારે આયુષ્ય ભોગવો ને, ના ના હવે જો ભગવાન પાસે જવાનું હોય તો અયોધ્યાને છોડવામાં શું વાંધો છે, જવું જ છે। અબાલ વૃદ્ધ સૌને ભગવાન ઉપર એટલો બધો પ્રેમ છે, ભગવાનનો એટલો બધો વાત્સલ્ય છે અને ભગવાને કેવો પ્રેમ આપ્યો છે અયોધ્યાની પ્રજાને, હજુ રાજ્ય તો સંભાળ્યું નહોતું, રાજ્યાભિષેક થયો પણ નહોતો, પણ તે પહેલા રાજ સત્તાના સિંહાસન ઉપર બેસતા પહેલા જ લોકપ્રિયતા આટલી હતી ભગવાનની, અને ભગવાન વનમાં ગયા પછી દરેકને સાલ્યું, અને ભગવાન વનમાં ગયા તો અમારે અયોધ્યામાં રહીને કામ શું છે? આટલા બધા દ્રઢ સંકલ્પિત થયા તો વિચારીએ કે સત્તા ઉપર બેસતા પહેલા ભગવાને પ્રજાને કેટલો પ્રેમ આપ્યો છે. તો વનમાં ગયેલા ભગવાનને લેવા માટે આખું અયોધ્યા ઉમટી પડે. જોજો, રાતનો સમય હોય, આખું ગામ સંકાર થઈ ગયું હોય, ક્યાંક મેળો હોય ને તો ગલીઓ ગલીઓ ઉભરાઈ હોય ને કે આટલું બધું માણસ ક્યાં થઈ, ઘર છોડીને નીકળી પડ્યું હોય કે ચાલો ચાલો જઈએ, દર્શન કરવા જવાનું છે, સત્સંગમાં જવાનું છે, ભગવાનના ધામમાં જવાનું છે, તો એ આખા ઘરના ઘર બધા સંકાર થઈ ગયા હોય. આગળ ભગવાનની આગળ જોયું, ઓહો હો, વિશાળ જન્મેદની ભીડ જામી ગઈ મેળાની. કેમ? કે ત્યાં પ્રભુ છે અને એને મળવાનું છે, અને ત્યાં જઈશું એના નામથી શાંતિ મળશે, મનના વિચારો પવિત્ર થશે. માટે ચાલ ઘર છોડીને ત્યાં જઈએ. આખો વિસ્તાર ભયંકર લાગતો હોય, રાત પડે મંદિર બિલકુલ ખાલી હોય, સંપાન, પણ દિવસે જોઈએ તો આખું મંદિર ભરેલું હોય. કેમ કે એક આકર્ષણ છે ભગવાનના નામનું, ધર્મ. તો અયોધ્યા વાસીઓ પણ અયોધ્યાને છોડીને જે સંકાર વન છે, માત્ર ભગવાન એકલા જ વસેલા, ત્યાં જવું છે. અમારે આખો અયોધ્યા ઉલટી પડ્યું છે, એમાં કોઈ પણ વ્યક્તિને કોઈ પણ જવાબદારી નગરની કે ઘરની સોંપવામાં આવે તો કોઈ કહેતા કોઈ એને સંભાળવા માટે તૈયાર નથી. કોણ કોને કે તમે રહો, અને કોણ કોને કે ના હું નહીં રહું. કહું કહ રહન કહીએ નહીં કાવ, કોઈને પણ કહેવાનું રહેવાનું કહ્યું હોય તમે રહેશો નહીં કાવ, એક પણ વ્યક્તિ તૈયાર નથી. સર ભૂખ તો આસક્તિ વાળો હોય, ચલો આ બધાએ દશેતાર અયોધ્યા સુનવું પડશે ને, આપણે લહેર કરીશું. આમ પણ કોઈના મનની અંદર એ ભાવ નથી, બસ જેને કહેવામાં આવે કે રે તો એ ના જ પાડે, જેને કહ્યું પૂછ્યું તમે તો ના જ પાડે. કેમ? કોણ ચાહી જગત જીવન લાભ. જો ભરતજી ધન્ય થતા હોય અને આખું અયોધ્યા એમ કત કહેતું હોય ધન્ય ભરત જીવન જગમાય. આ જગતની અંદર આ સંસારમાં ભરતજીનું જીવન ધન્ય બની ગયું તો ભરતજીની સાથે સાથે અમે કેમ ધન્ય ના બનીએ? કોણ ચાહી જગજી. આ જગતની અંદર જન્મ્યાનું અને જીવ્યાનો લાભ આથી બીજો કયો? યમ લબ્ધ્વા ચાપરમ લાભમ મન્યતે નાધિકમ તથા યદ્ગત્વા ન નિવર્તન્તે. જ્યાં ગયા પછી ફરી પાછું નથી આવવાનું, અને એના જેવો બીજો કોઈ લાભ નથી. તો ભગવાન જો સ્વયં પોતાના શ્રીમુખથી કહેતા હોય અને ભગવાનની નજીક પહોંચવાનું હોય તો આવો લાભો લેવા માટે કોણ તૈયાર ન થાય? કોણ ગુમાવે આવો લાભ? આ ગુમાવા જેવું નથી, અને જેને ગુમાવ્યું એ સમજી લેવાનું એ સર્વસ્વનું ગયું, કશું નથી. એટલે તુલસીજીએ પણ કહ્યું, કોણ ચાહી જગ જીવન લાવ. કોણ એવો જન્મ્યો છે આ જગતમાં કે પ્રભુની પાસે સદેહે પહોંચવાનું? આ જન્મની અંદર એ જીવન ધન્ય બની જાય, એ જન્મ પણ ધન્ય બની જાય. અને એટલા માટે આ લાભ, આ પ્રસંગ કોઈ પણ વ્યક્તિ અયોધ્યાની ચૂકવા માંગતી નથી, કારણ આની કિંમત ફરી ક્યારે ન ચૂકવી શકાય. જેને ગુમાવ્યું એને ક્યારે ન ગુમાવ્યું, એની કિંમત ન ચૂકવી શકાય. જેને લગાવ છે માસુદ પૂનમનો, જવું જ છે, અને એક વાર જો ના પહોંચાય ના જઈએ ને ના આવીએ તો મનમાં કે આ વખત પૂનમ પડી. વર્ષોથી આવું છું પણ શું કરું, આ વખતે ના આવી શકાય. આમ અંદર વસવાસો રહી જાય એમ અયોધ્યા વાસીને પણ એમ કે આપણે ન પહોંચી શક્યા, જવું જ છે, ભલે સમર્થ હોય કે ન હોય, એનામાં સામર્થ્ય હોય જવાનું તો બરાબર છે, પણ જેનામાં શક્તિ નથી જઈ શકે એવા પણ તૈયાર થાય કે અમે તો આવવાના છીએ. અરે અડચણરૂપ થશો, રસ્તામાં ક્યાંક અટકી ગયા તો આ બધાને ઉપાધિ એક પ્રવાસ લઈને યાત્રા લઈને જઈએ અને રસ્તામાં કોઈ માણસ બીમાર પડી ગયું અથવા તો પતી ગયું પચી ગયું તો આખી યાત્રાને કેટલો અજંપો થાય. એમ ક્યાંક તમે રહો આમ છે નહીં ચલાય, તમને પાચવા પડશે, છતાંય ના માને, બસ જે થવાનું તે થાય. એક વ્યક્તિ કૈલાસની યાત્રા અને શરીર થોડુંક ભારે હતું, ત્યાં જ ગાડી તમને મુશ્કેલી નહીં પડે અને કઈક થઈ જાય તો કહે છે જો જઉં છું તો ભલે શરીર છૂટી જાય તો એ કૈલાસમાં જ મારો વાસ થશે ને, પણ જવાનું છે ચોક્કસ. અને થયું પણ એવું, સમૂહમાં બધા જતા હતા તો દૂરથી કૈલાસના દર્શન થતા હતા અને આગલી દિવસ અને વહેલી સવારે ત્યાં ગાડી પડાવ નાખેલો હતો આગલા દિવસનો. સવારે ઉઠી પરવારી કૈલાસના સામે મુખ કરી નિત્ય નિયમ કરવા બેઠા હતા ત્યાં બેસી ગયા, શરીર છૂટી ગયું. કોન લહઈ જગ જીવન લાવ, મનમાં સંકલ્પ કરી નીકળ્યો હતો ઘેરથી, સંપન્ન માણસ હતો. પછી ત્યાં સંસ્કાર કરવાને બદલે સંપન્નતાને લીધે એને વિમાનથી પાછા ઘેર લાવ્યા.